महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 6 अगस्त 2006 श्रीमद् राजचंद्र वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 454 मुंबई प्रथम अषाढ़ चौथ सोमवार 1949 ओम। संसार स्पष्ट प्रीति थी करवानी इच्छा थती होय तो ते पुरुषे ज्ञानीना वचन सांभळ्या नथी अथवा ज्ञानी पुरुषना दर्शन पण तेणे कर्या नथी एम तीर्थंकर कहे छे। जेनी केडनो भंग थयो छे तेनु प्राये बधु बळ परीक्षिण पणाने भजे छे। जेने ज्ञानी पुरुषना वचनरूप लाकड़ीनो प्रहार थयो छे ते पुरुषने विषे ते प्रकारे संसार संबंधी बळ होय छे एम तीर्थंकर कहे छे। ज्ञानी पुरुषने जोया पछी स्त्रीने जोई जो राग उत्पन्न थतो होय तो ज्ञानी पुरुषने जोया नथी एम तमे जाणो। ज्ञानी पुरुषना वचनने सांभळ्या पछी स्त्रीनु सजीवन शरीर अजीवनपणे भास्या विना रहे नहीं। खरेखर पृथ्वीनो विकार धनादि संपत्ति भास्या विना रहे नहीं। ज्ञानी पुरुष सिवाय तेनो आत्मा बीजे क्याय क्षणभर स्थायी थवाने विषय इच्छे नहीं। ए आदि वचनों ते पूर्वे ज्ञानी पुरुषों मार्गानी सारी पुरुष ने बोधता हता। खंभातना मुमुक्षु समुदाय अंबालाल भाई इत्यादि एमने परम कृपाणु देवे धर्म सत्संगनी प्राप्ति अर्थे पत्र व्यवहार शुरू कर्यो छे। कारण प्रत्यक्ष समागम संभवित थतो नथी। परम कृपाणु देव ने व्यवहार कर्मनो एवो उदय वर्ते छे के जेमा ए उपाधि जोग विकटपणे वेदाय एवो उपाधि जोग छे। एटले एमणे पत्र थी मुमुक्षुओने मार्गदर्शन कर्युं छे। अगाउ आपणे करसनदासना पत्रनी अंदर जुदी जुदी वात कृपाणु देवे बोध स्वरूपे लखी थी। हवे अहींया एक नवी दृष्टि आ पत्र थी कृपाणु देव मुमुक्षुओने बतावे छे। आपणे सत्संग करीए छीए ज्ञानीना वचनों वाँचीए छीए सांभळीए छीए आराधीए छीए। ज्ञानी पुरुषना आपणे सत्संग करता एना दर्शन पण थाय छे वगैरे एनो मापदंड कृपाणु देव आप्यो छे। परिणाम आप्यो छे कि जीवे जो ज्ञानी पुरुषना वचन सांभळ्या होय अथवा ज्ञानी पुरुषना दर्शन कर्या होय तो परिणाम शुं आवे। अने आ वात परम कृपाणु देव तीर्थंकरनी अधिकृतताथी कहे छे। खूब महत्वनुं छे। श्री तीर्थंकर कहे छे एम तीर्थंकर कहे छे एम कहे छे बहु स्पष्ट आम ज कहे छे। तीर्थंकर शुं कहे छे संसार स्पष्ट प्रीति थी करवानी इच्छा थती होय तो ते पुरुषे ज्ञानी ना वचन सांभळ्या नथी अथवा ज्ञानी पुरुषना दर्शन पण तेणे कर्या नथी। એમ તીર્થંકર કહે છે. ઓહો, તીર્થંકરનો અધિકૃતતાનો હવાલો આપીને પરમ કૃપાળુદેવ વાત કરે છે કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, જો આ પરિણામ વર્તતું હોય કે સંસાર પરાણે થાય અને પ્રીતિથી થાય, એ બેમાં ફરક છે. પરાણે થાય એ ઉદયગત થાય, ન છૂટકે થાય, એમાં જીવનું પોતાનો ક્યાંય જોડાણ ભાવથી ન હોય, એમાં એને કોઈ આરંભ સમારંભ ઈચ્છા અભિલાષા તૃષ્ણા વાસના લાભની ગણતરી નફાની ગણતરી, પછી આમ થશે આના માટે આમ થઈ જશે આટલી પ્રોપર્ટી વધશે આનું આમ મૂકશું, અનેક પ્રકારની અંદરની ભાંજગડ એને હોય તો સમજી લેવું કે એ સંસાર એનો પરાણે નથી ચાલતો, પ્રીતિથી ચાલે છે. પ્રીતિથી ચાલે એને સંસારમાંથી કંઈક મેળવી લેવું છે, સંસારમાંથી કંઈક લાભ લેવો છે, એને પોતાના સુખના કલ્યાણના આયોજનમાં સંસારનું માધ્યમ છે. કે સંસારની આ પ્રકારની વ્યવસ્થાથી મારું હિત અને કલ્યાણ બરોબર જોડાઈ રહેશે. પોતાના દરેક વ્યક્તિ સુખને ઈચ્છે છે અને સુખનું આયોજન પણ કરે છે. દરેક વ્યક્તિ કલ્યાણને ઈચ્છે છે અને કલ્યાણનું આયોજન કરે છે. એ હિતને ઈચ્છે છે અને હિતનો માર્ગ અખત્યાર કરે છે, અનુસરણ કરે છે. તો હવે એની અંદર એ હિતના માર્ગમાં કલ્યાણના માર્ગમાં પોતાના મંગલના કારણમાં સંસારની આરાધના કરે છે, તો એ સંસારને પોતાના કલ્યાણનું કારણ માને છે. તો એની શ્રદ્ધાની અંદર સંસાર એ એના સુખનું કારણ છે. જો સંસાર અનુકૂળ હશે તો એ સુખી છે, અને સંસાર હંમેશા આત્મ પ્રત્યય નથી, પર પ્રત્યય છે, સ્વ પ્રત્યય નથી. સાંસારિક ભાવો એ પર સંબંધી છે, પછી પર જીવ હોય કે પર પદાર્થ હોય, પર વસ્તુ હોય, પણ એ પર છે અને એ સંયોગ છે, સ્વભાવ નથી. સંસારની કોઈ પણ વાત એ સંયોગિક ભાવ છે, સ્વાભાવિક ભાવ નથી. હવે આવા સંસારની અંદર જે સંસારના પરીક્ષણ માટે જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે, જે સંસારના પરીક્ષણ માટે જ્ઞાની પુરુષોએ આ મોક્ષનો માર્ગ આલોકિત કર્યો છે, એ જ સંસાર જો ભજવાની ઈચ્છા થતી હોય, એ જ સંસારના કાર્યો, એ જ સંસારના સંગ પ્રસંગો, એના તરફ રૂચિ રસ રાગ રહેતો હોય અને પ્રીતિથી રહેતો હોય, પરાણે નહીં, પ્રેમપૂર્વક, કોઈએ કહેવાની જરૂર નથી, પોતે જ પોતાની મેળે ઉંબાડીએ હરગાવતો હોય, આરંભ સમારંભના આયોજન કરતો હોય, કારણ કે એનું શ્રદ્ધાન ક્યાં છે કે સંસાર એના સુખનું કારણ છે. એને એવો નિર્ણય છે કે સંસાર ક્યારેય પણ સુખનું કારણ બની શકે નહીં, આવું શ્રદ્ધાન ખરું? જો ન હોય, સમ્યક દર્શનની વાતને પણ સમજવી પડશે. આત્મા આત્માની વાત નહીં, પહેલાં તને આની અંદર ભવાભિનંદીપણું છે તારું કે મોક્ષ સાથેની મૈત્રી છે. ખંભાતના મુમુક્ષુએ પત્ર લખ્યો ત્યારે 135મો પત્ર યાદ કરો, ધર્મે છક મુમુક્ષુ ભાઈઓ, એમાં કૃપાળુદેવે લખ્યું કે મુમુક્ષુતાના અંશે ગ્રહાયેલું તમારું પત્ર અમને પરમ સંતોષ આપે છે. શું લખ્યું એની અંદર એમણે ખંભાતના મુમુક્ષુએ, કે અનાદિ અનંતનું આ પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે. તો સંસાર એ સમાપ્ત કરવાની ચીજ છે કે ફેલાવો કરવાની ચીજ છે? એનો નિસ્તાર કરવો જોઈએ કે વિસ્તાર કરવો જોઈએ? આયોજન શેનું કરવાનું છે? સંસારને સંક્ષેપ કરવાનો છે કે સંસારને પાથરવો છે? તો જો આપણા ક્રમની અંદર, આપણા જીવન ક્રમની અંદર આ ફેલાવો હોય, વ્યાપ હોય, પથરાવ હોય, તો એને સંસાર સાથે પ્રીતિ છે કે નહીં નક્કી કરવું. પરિણામનું અવલોકન પોતે જ કરી શકે, અન્ય કોઈ નહીં કરી શકે. માર્ગ આત્મશુદ્ધિનો એ અંતર અવલોકનનો માર્ગ છે, આત્મ પરીક્ષણનો માર્ગ છે, આત્મનિરીક્ષણનો માર્ગ છે, આત્મસંશોધનનો માર્ગ છે. અને એ સંશોધન કોઈ બીજા કીએ એટલે થાય એવું નથી, કોઈ બીજા કરી આપે એવું પણ નથી, પરંતુ પોતે જ પોતાના પરિણામોનું અવલોકન કરવું જોઈએ કે હું જે કંઈ કરું છું તે એમાં મને પ્રીતિભાવ છે કે નહીં. અહીંયા તો તીર્થંકર દેવના વચનથી પરમ કૃપાળુ દેવ કહે છે કે જો સંસાર સ્પષ્ટ પ્રીતિથી, વિધાઉટ ડાઉટ, આપણે દંભ કરવા જાય તો ખુલ્લા પડી જાય. આડંબર લાંબો સમય ટકી શકતો નથી. આપણે એમ કે મને સંસારમાં હવે કાંઈ બહુ રસ રહ્યો નથી, હાવ ખોટો હળાહળ, કારણ કે એકેય પ્રવૃત્તિનો સંક્ષેપ કરવા તૈયાર નથી. સાંસારિક એક પણ લાભનું આયોજન એ છોડવા તૈયાર નથી. એ ફોન ઉપાડે એટલે તરત પૂછે, કાંઈ છે કમાવાનું છે? તારે શું કમાવવું છે? કંઈ લેવા જેવું કંઈ છે? કંઈ ખરીદવા જેવું છે? કંઈ રોકાણ કરવા જેવું છે? કોઈ આરંભ, કોઈ નવી પ્રવૃત્તિ એ શેની? આર્થિક સિવાય પૈસો કેમ મળે? શેને માટે પૈસો? સંસારને એને સુદૃઢ કરવો છે. આ સંસારના સ્વરૂપ છે બધા, આરંભ, સમારંભ, પરિગ્રહ, સંગ્રહ, સંપત્તિ, સમૃદ્ધિ, આ બધા સંસારના સ્વરૂપ છે. એને સુદૃઢ કરવું છે, વ્યવસ્થિત કરવું છે. તો એ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરે છે. આ સ્પષ્ટ શબ્દ પણ બહુ સમજી લઈએ, જેથી કરીને ક્યારે આત્મવંચના ન આવે. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, એક તો પ્રીતિ, સ્પષ્ટ પ્રીતિ અને ઈચ્છાનું હોવું, સંસારની ઈચ્છા થતી હોય, જો આ પરિણામ હોય, આપણા ભાવધારામાં જો આ પરિણામ હોય, તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી. જ્ઞાનીના દર્શન કરે તો એને જ્ઞાનીમાં શું જુએ? જ્ઞાનીના દર્શન કરે તો એ જ્ઞાનીમાં શેના દર્શન કરે? એ કેવા રૂપાળા છે એના, કેવા જાડા છે એવા શેના દર્શન કરે? જ્ઞાનીમાં શું દર્શન કરે? એના દેહના દર્શન કરે? એનો દેહ કેવો નમણો છે, કેવો સ્વરૂપવાન છે? એના અંગ પ્રત્યંગના દર્શન થાય જ્ઞાનીના? જ્ઞાનીની આત્મિક ચેષ્ટાના દર્શન કરે? જ્ઞાનીની આત્મિક ચેષ્ટાના, જ્ઞાનીના યોગમાં જ્ઞાનીની અલૌકિક દશાનું દર્શન કરવું. અને જ્ઞાનીની દશાની અલૌકિકતા શું છે? એ દેહધારી હોવા છતાં દેહાતીતપણું એનું છે. એ દેહાતીતપણું કેવી રીતે પરખાય છે? તો એનો વૈરાગ્ય દેખાય છે, એની વિતરાગતા દેખાય છે, જ્ઞાનીની નિર્લેપતા દેખાય છે, એની દ્રષ્ટિમાં એની નિર્મળતા દેખાય છે, જ્ઞાનીના અંતઃકરણની અંદર કરુણાના રસ ઉભરાય છે, છલકાય છે, એ દેખાય છે. અધ્યાત્મ રસથી છલોછલ જ્ઞાનીનું જીવન પ્રશમ રસની મૂર્તિ, જેની કાયા પ્રશમ ઝરતી, એના અંગે અંગ અને રોમે રોમમાંથી પ્રશમ રસ, ઉપશમ રસ, શાંત રસનો દરિયો છે જ્ઞાની, એ ઝરી રહ્યો છે, એની આંખની અંદર અમીના વત્સલ નેત્રી રહ્યા છે. એ મુમુક્ષુને જીવે છે તો જાણી જગત આખાની ચિંતાથી જ્ઞાનીને કોઈ દુઃખ હોય અને એની અમીની ધારા વહેતી હોય. જગત સંસારની ત્રિવિધ તાપાગ્નિથી બળે છે. બળહડતા જળહડતા જગતની સામે જોઈને જ્ઞાનીની આંખમાંથી અમી વરસે છે કે એ દ્વારા પણ આ જગતને શાંતિ થતી હોય. તો જ્ઞાનીને તો હંમેશા શીત લેસિયા છે, એને પ્રયોગ ન કરવો પડે. એ જ્ઞાની થયા ત્યારથી એની આંખની અંદર શીત લેસિયા છે અને આપણી આંખમાં તેજો લેસિયા છે. ઈર્ષા, અદેખાય, અભિમાન, આ ગોતવા જવું પડે, તેડવા જવું પડે. ક્યાંક જોયું નથી, હળગી ગયો. જ્ઞાનીની આંખમાં આવી અમીલ કે જેથી કરીને એના સાનિધ્યમાં આવનાર લોકોના પણ તાપ ઉતાપ તમામ મટે. તાપ ઉતાપ તમામ મટે જ્ઞાનીના સંગમાં. જેના સંગમાં શાંતિ નિભજે તે સંત, જેના દર્શનથી શાંતિ થાય તે સંત. બધા જ પોતાના ભાવો જે વેગ આવેગ આવેશ ઉછાળા મારતા હોય, કશાયના ભાવો, એ ઉપશમ થાય એ સંત. આ એની ઓળખાણ છે. ભગવાન મહાવીરે તો અહિંસાની વ્યાખ્યામાં કીધું કે અહિંસા એટલે એ પુરુષમાં હિંસાના ભાવ નથી એવું નહીં, એની સમીપ આવનારા જીવો એમાં પણ જન્મજાત વૈરની ભાવના હોય તો પણ એ સમી જાય એ અહિંસા. એની તો નથી જ, એ પુરુષમાં કોઈ હિંસાના ભાવ નથી. પણ એ પુરુષ બેઠા છે તત્સન્નિધિ, એના સાનિધ્યમાં આવા મનુષ્ય સંઘની નહીં તેરિયંચ અને જન્મજાત વેર જેને છે, વાઘ અને બકરી છે, મોર અને સર્પ છે, કૂતરા બિલાડા છે, આ બધા આવા જન્મજાત વૈર વૃત્તિવાળા પ્રાણીઓ પણ જ્ઞાનીના પ્રભાવ ક્ષેત્રમાં હોય તો એની અંદર રહેલો જન્મજાત હિંસાદી ભાવ પણ સમાપ્ત થઈ જાય. આ અહિંસાનું સ્વરૂપ છે, પ્રભાવ છે. ધર્મને પ્રભાવ હોય, ચારિત્રને પ્રભાવ હોય, અને પ્રભાવથી જ ધર્મનો પ્રસાર થાય, પ્રચારથી ન થાય. આજે ગંડ પણ હેલું છે, પ્રચાર કરો પ્રચાર કરો પ્રચાર કરો. ધર્મ પ્રભાવથી થાય. એક તીર્થંકરનો પ્રભાવ, એક જ્ઞાનીનો પ્રભાવ, એક સંતનો પ્રભાવ કેટલો છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની બધી મર્યાદા તોડીને જગતના જીવોને, અરે તીર્થંકરનો જો જન્મ થાય તો નારકીમાં પણ આનંદની જ્યોત લહેરાઈ જાય એક સમય માટે, તો પ્રભાવ છે. તો કે છે કે જ્ઞાની પુરુષના દર્શન કરવામાં જો વિતરાગતાના દર્શન ન થયા, જ્ઞાનીની નિર્મળતાના દર્શન ન થયા, જ્ઞાનીની નિર્લેપતાના દર્શન ન થયા, જ્ઞાનીની આંખોના અમીના દર્શન ન થયા, જ્ઞાનીની કરુણાનો સ્પર્શ ન થયો, તો એ પુરુષે જ્ઞાનીના દર્શન નથી કર્યા. કારણ દેવચંદ્રજી મહારાજ કહે છે, જ્ઞાનીના દર્શન, જ્ઞાનીના ગુણના દર્શન કર્યા હોય તો જીવને સમ્યક દર્શન થયા વિના રહે નહીં. સ્વામી ગુણે ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે. જીવને સમ્યક દર્શનનું કારણ છે જ્ઞાનીનું દર્શન, જીવને સમ્યક દર્શનનું કારણ છે. કારણ કે જ્ઞાનીની દર્શનથી એની દશાનું દર્શન છે અને જ્ઞાનીની દશા છે જીવને સંસાર પ્રત્યેનો નિર્વેદ જાગે છે. જ્ઞાનીનું દર્શન કર્યા પછી જેમ જેમ એ જ્ઞાનીનું દર્શન કરે એમ એને સંસાર તરફનો નિર્વેદ જાગે. અને કોઈ એવા પુરુષના રંગીલાના દર્શન કરો તો સંસાર પ્રત્યેનો રાગ જાગે. આ આ બધા ફિલ્મી કલાકારો અને આ બધા જે કાંઈ કહીએ એ બધાને દર્શન કરીએ તો જીવની અંદર આપણે એમ થાય કે આ નથી, આ નથી, આ નથી, આ ફેશન એની નવી છે, આ કંઈક આવું છે. સંસારનો રાગ જાગ્યા સિવાય બીજું કંઈ થાય નહીં. પણ જ્ઞાનીના દર્શન, એક વિરક્ત મૂર્તિના દર્શન, તો જ્ઞાનીના દર્શન કરવાથી સંસાર કરવાની પ્રીતિ જે છે એ સ્પષ્ટ પ્રીતિ હોય તો એની સ્પષ્ટપણું અનુમંદ પડે છે કે હવે સંસાર કદાચ કરવાની થતો હોય તો પણ એ ઈચ્છાથી ન થાય, પ્રીતિથી નહીં થાય, અને સ્પષ્ટ પ્રીતિથી તો ક્યારેય નહીં થાય. કૃપાળુદેવે પોતાની દશાના સંબંધમાં લખ્યું કે આત્મભાવે કરીને ફરી આ સંસારમાં જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. હવે અમે આ સંસારમાં આત્મભાવે એટલે પ્રીતિ કરીને તો પેદા થઈશું નહીં, દેહ ધારણ કરવો પડે એ વાત જુદી છે. ગતિ આગતિના બંધ કર્મને આધીન છે, જેટલા છૂટી શકાય એટલા છોડશું, પણ કદાચ કોઈ રહી જશે તો ભોગવવો પડશે. એમાં શું હતું, ભોગવશું, કારણ દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. અરે કેટલી સ્પષ્ટતા છે કે કદાચ આ સંસારની અંદરનો કાળ લંબાઈ જાય તો લંબાઈ જાય, એનો કંઈ ખેદ નથી કરવો હવે, પરંતુ સ્પષ્ટ પ્રીતિથી તો નહીં જ થાય, આત્મભાવે તો નહીં જ થાય. ફરી જન્મ થશે તો પણ આત્મભાવે કરીને ન જન્મવું એવી નિશ્ચળ પ્રતિજ્ઞા છે. એ 128માં કહ્યું કે આ પરિભ્રમણના પ્રત્યાખ્યાન લઈ શકાય. પરિભ્રમણના પ્રત્યાખ્યાન, સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય એને પરિભ્રમણના પ્રત્યાખ્યાન હોય કે ભવાભિનંદી પણ હોય, એને તો એમ થાય કે હજી આવતો ભવ જરા સારો આવે, હજી જરાક વધારે અનુકૂળતા ઊભી થાય, અત્યારે જેના પનારા પૈડા છે એના ન પડે, અને કંઈક હરખું થાય, હજી એને ભવની અંદર સુધારણા કરવી છે, ભવમાં સુધારણા કરવી છે. એટલે આ ભવમાં તો હવે પૈતું આ થયું, પણ હવે આવતા ભવે ન થાય. હજી જેને આ દ્રષ્ટિ ભવમાં પડી છે, જેની દ્રષ્ટિ એને હરિભદ્ર સુરી કહે છે, ભવાભિનંદી છે, હજી એને આનંદનું મૂળ ભવમાં છે, સ્વભાવમાં નહીં, આનંદનો સ્ત્રોત એને ભવમાં છે. આવા જીવોને ભવાભિનંદી શબ્દ તો જુઓ જ્ઞાની પુરુષો. કૃપાળુ દેવ કહે છે, તીર્થંકર આ કહે છે કે જો તને જ્ઞાની પુરુષના વચન સાંભળ્યા હોય તો એનો બોધ શું. વચન સાંભળીએ તો સાહેબ અમે સાંભળ્યા એમાં અમારો સંસાર છૂટી જાય, તો તે જ્ઞાની પુરુષના વચનમાંથી બોધ શું લીધો. સંસાર અસાર છે કે સંસાર સાર છે, શું લીધો તે તું સમજો શું. જ્ઞાની પુરુષના વચન સાંભળી અને તે એમાંથી સાર શું ગ્રહણ કર્યો, સંસાર નિત્ય છે કે અનિત્ય છે, સંસાર શરણભૂત છે કે અશરણ છે, સંસાર સારભૂત છે કે અસારભૂત છે, સંસાર શીતળતા છે કે સંસાર અગ્નિ છે, સંસાર સાતાનું કારણ છે કે સંસાર અસાતાનું કારણ છે. જ્ઞાની પુરુષના વચનના આધારે કે જો તારે જે કંઈ તારો અભિપ્રાય જે હોય તે જ્ઞાની પુરુષના વચનમાંથી તને શું જાણવા મળ્યું. અને જો પ્રત્યેક દ્રષ્ટિએ જ્ઞાની કહેશે કોઈ પણ કલ્પનાથી, અંડર એની ઇમેજિનેશન, એની સ્ટ્રેચ ઓફ ઇમેજિનેશન, આ સંસાર સુખનું કારણ નથી. શાતા થોડી અશાતા ઘણેરી એવો છે સંસાર, જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી. સંસાર અગ્નિ છે, જ્ઞાની પુરુષની વાણી પાણી જેવી છે, શીતળ જળ છે અને સંસાર ત્રિવિધ તાપાગ્નિથી સદૈવ બળતો છે. મોક્ષમાળામાં પરમ કૃપાળુ દેવે સંસારને ચાર ઉપમા આપી છે. એ ચારેય ઉપમા જીવને સંસાર દુઃખકર છે, અશાતાકર છે. હવે જ્ઞાનીના વચન સાંભળ્યા તો સાર શું ગ્રહણ કર્યો છે આપણે? પૂછવું કે હું શું સમજો જ્ઞાનીને સાંભળ્યા પછી? કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવા જેવો છે કે છોડવા જેવો છે? છૂટે ન છૂટેની વાત અત્યારે આપણે જવાબ નથી વિચારવો, છૂટી જશે. જેને ન કરવા જેવો લાગે એને આ સંસાર શું કામ છૂટતો નથી? કરવા જેવો લાગે છે. છોડવાની ઈચ્છાવાળાને કોઈ બાંધતો નથી અને બંધાવવાની ઈચ્છાવાળાને કોઈ છોડતો નથી. આપણે કેમ છૂટતા નથી? આપણી પોતાની ઈચ્છા સંસાર સાથે બંધ ભાવથી છે, મુક્ત ભાવથી નથી. સ્પષ્ટ પ્રીતિથી છે, પરણે નથી. ખ્યાલ આવે છે? આ સંસાર સાથેનું આપણું બંધન, આપણું જોડાણ સ્પષ્ટ પ્રીતિથી છે, પરાણે નથી. ઉદાહરણ આપે છે. શું થાય? જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાયે બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે. એટલે આ વાત તો બધી તીર્થંકરની જ છે. કૃપાળુદેવે આ પત્રમાં વાત બધી તીર્થંકરની છે. ખંભાતના મુમુક્ષુને કહે છે કે જ્ઞાનીના વચનથી અમે તમને કહ્યું તો એનું ઉદાહરણ કહીએ છીએ. તમે જ્ઞાનીના વચન સાંભળ્યા હશે આપણે, અને જો સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હશે, આપણી ઈચ્છા ઉપશમ નથી થતી. સ્પષ્ટ પ્રીતિ હોય તો હવે ઈચ્છા તો ઉપશમ થાય કે નથી થવું? પછી પ્રીતિ ઓછી થાય, સ્પષ્ટતા તો ચાલી જ જાય. પછી અનિચ્છાએ, કર્મ સંયોગે આત્મબળ ઓછું હોય, બોધબળ ઓછું હોય, ચારિત્ર બળ જાગે નહીં, કરે કરવું પડે. એની અત્યારે વાત નથી, તત્વને સમજવું છે. સમજણ અધૂરી હશે તો કોઈ આરોવારો નથી. હોય કીધા કરે જ્ઞાની કે સંસાર વિના હાલ્યા હાલે લ્યો છૂટકો છે કઈ? આવું બધું બહાનાબાજીમાં જીવ ચાલ્યો જાય છે, સમાધાન મેળવી લે છે. લેમ એક્સક્યુઝિસ જેને કહે છે, ખોટા બહાના બધા. એ કહે છે જેની કેળનો ભંગ થયો છે, સ્પાઇનલ કોર્ડ ઓફ ધ બોડી, આ શરીરને નીચેના ભાગ અને ઉપરના ભાગને જોડી રાખે, મસ્તક આ એક ભાગ, ધડની અંદરના બે ભાગ, કમરથી નીચેનો જે બહુ મૂવમેન્ટ વાળો છે, બે પગથી શરૂ થાય અને આ વચ્ચેનું શરીર, એ તો પગને કારણે મૂવમેન્ટ છે, અને ઉપરનું માથું, આ ત્રણેય આવા ડગમગ વાળું, એક જેમ ડગમગ ડોલી હોય ને એવા ડગમગ્યો છે, ડખ ડખી જાય આપણે. આ બધું સ્થિરતા શેને કારણે છે? કરોડરજ્જુના કારણે છે. સ્પાઇનલ કોડ અહીંથી શરૂ થાય છે તો એ બરોબર નીચે સુધી એ જાય છે, કમરમાંથી પસાર થાય છે. એ જેની સ્પાઇનલ કોડ બરોબર છે, એમાં મણકા છે, એની સ્થિતિસ્થાપકતા છે, ઇલાસ્ટિસિટી છે, એટલે આપણો બધો ખેલ ચાલે છે. પણ જેવું જો એની અંદર કંઈક વાંધો પડ્યો, જો અહીંયા હોય તો ઓલું ડોકે પટ્ટા બાંધવા પડે છે, એ અહીંનો મણકો ખાઈશો, અને જો અહીંનો મણકો ખાઈશો તો આ ત્રણ પાંખિયું જ્યાં ત્રણ ભાગ છે શરીરના, ત્રણેય જુદા થઈ જાય, લડખડ લડખડ હાલે. ભાઈ માથું ક્યાં આવેલે? માથું પકડવું પડે, પગ પણ પકડવા પડે, કાં ધળને પકડવું પડે. કેળનો ભાગ તૂટી જાય, જેને કમર તૂટી જાય, આખું શરીર એ ક્યાંથી જોડાયેલું છે? કમરથી. કમરની અંદર રહેલા જે સ્પાઇનલ કોડ, કરોડરજ્જુનો જે મણકાઓ છે, એના કારણે આ શરીર આપણને જરા એની ટટ્ટારપણું લાગે છે, નહીં તો શિથિલ થઈ જાય. ત્રણ ખુરશીના પગ ભાંગી જાય પછી કેવી ખુરશી થઈ જાય, એના જેવી દશા થાય. કેળનો ભંગ થયો છે એનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે, એના શરીરનું બળ તૂટી જાય. જે ભાંગી જાય, જેના ત્રણ ભાગ થઈ જાય શરીરના, તો એનું બળ પરીક્ષીણપણાને, હવે એ શરીરમાં કંઈ બળ ન હોય એ શું કરી શકે? દોડી શકે, ભાગી શકે, કોઈ ક્રિયા કરી શકે, કોઈ કામ કરી શકે? બળ પ્રયોગનું કોઈ કામ થાય એનાથી તો કે ન થાય, કંઈ ન થાય. પાર્ટસ એમને એમ છે પણ સ્પાઇનલ કોર્ડ નથી. કેળનો ભાગ જે છે એ આ શરીરને બળ આપવાની અંદરનું બહુ મોટું કામ છે. એ કેળનો ભાગ, એના ઉપર પ્રહાર થયો છે લાકડીનો, એ કેળનો ભાગ કમર ભાંગી ગઈ છે. કમર ભાંગી ગઈ, આખો ભાંગી ગયો, જો કે આખો ભાંગી ગયો. તો એનું બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. એમ કે છે, જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે સંસાર સંબંધી બળ હોય છે. હવે એનું સંસાર સંબંધી બળ રહ્યું નથી. સંસારની અંદર જે રાતો માતો થઈને ચાલતો હતો, આ કરી નાખું ને તે કરી નાખું, આટલા આરંભ, આટલા સમારંભ, આટલું આયોજન, આટલું પ્રયોજન, આપણું તો એકે ગણિત ખોટું ન પડે, હું આમ કરી દઉં, આમ ફેરફાર કરી નાખું, સંયોગોને બદલાવી નાખું, પરિસ્થિતિને પલટાવી નાખું, આ બધું કંઈક પ્રકારનું એનું હતું. એ બળ જ્ઞાની પુરુષના વચન સાંભળ્યા પછી એનું સંસાર સંબંધી બળ, એનો પુરુષાર્થ છે પણ સંસાર સંબંધી પુરુષાર્થ છે એ હવે મંદ પડે છે, નહીં હવે એની અંદર બહુ રસકસ રહ્યા નથી. હવે એના તરફનો કોઈ રસ રાગ છે નહીં, હવે એના તરફના કોઈ આવેશ આવેગના પરિણામ નથી. કારણ કે જ્ઞાની પુરુષના વચનથી સંસારની અસારતાનું ભાન થયું છે કે જેને માટે હું આ બધું કરું છું એ સંસારનું સ્વરૂપ તો મારા સુખની અંદર ઉપકારી નથી, હિતકારી પણ નથી, એ તો અવરોધક છે. જ્યાં સુધી હશે ત્યાં સુધી તો એ પરિબળને મારે જીતવું પડશે. મારી સાધનામાં, મારી પૂર્ણ સુખની પ્રાપ્તિમાં, મારા પુરુષાર્થમાં આ તો એક અવરોધ છે, અંતરાય છે. હે પ્રભુ, વહેલામાં વહેલી તકે અમારો સંસાર સમાપ્ત થાય, આ મુમુક્ષુ આ માગે. કેમ કે જ્યાં સુધી ઉદયમાં હશે ત્યાં સુધી અમને આત્મસાધના કરવા નહીં દે. એવા સંસારના સંગ પ્રસંગો ઉદયમાં આવતા હોય, આપણે કંઈ હજી એકને નિપટાવીએ ત્યાં બીજું ઊભું, હજી બીજા સાથે કંઈક પનારો પાડીએ ત્યાં ત્રીજું. આપણે કે બિચારો એવો બચ્ચરવાડ છે કે નવરોજ થતો નથી, અને કોઈ એવો ચિંતાવાળો હોય કે કાંઈ ઉપાધિ ન હોય તો પોતે જાતે ઉપાધિ ઊભી કરે કે આ દીકરાનું શું થશે, દીકરા પછી એના દીકરાનું શું થશે, બોલો. હાવ જેને કહે કે પોતે નવરી બજાર થઈ ગઈ છે એટલે એને હક નથી, હવે એને 5-25 બચ્ચા છે એટલે ચિંતા છે એવું નથી. એને એક દીકરાની એ ચિંતા છે, ને દીકરો પાછો ઈચ્છે છે કે બાપ હવે આમ મારામાંથી નિવૃત્ત થાય તો સારું, મને મારી રીતે કરવા દઈએ તો સારું. પણ 50 વર્ષનો દીકરો હોય તો આ ઈચ્છા કરે, તું આવ્યો, તે ખાધું, તે આમ કર્યું, તે કર્યું, તું ગયો તો તારો આ ધંધો આમ છે, તારો આ કરને કરશે, જરાક શાંતિ રાખને તું, થોડીક થોડોક એનાથી નિવૃત્ત થઈ જા. પણ મોહ દ્રષ્ટિ છે, મોહનું સ્વરૂપ તાત્વિક ક્યારે નહીં સમજાય, વ્યવહારિક જ સમજવું પડશે. મોહ દ્રષ્ટિ છે, જ્યાં આપણે અપેક્ષિત નથી એ આપણને ખબર નથી કે વી આર નોટ વોરંટેડ ધેર. આપણે અપેક્ષિત નથી છતાં આપણે દોડવું છે, આપણે સામે ચાલીને ગળે વળગવું છે. કોઈને કાંઈ વાંધો નથી આપણી હાજરી હોય કે ન હોય, ક્રિયાત્મક રીતે, ફિઝિકલ હાજરીની વાત નથી. આપણે એના જે વ્યવસાય છે અથવા તો એનો જે કંઈક છે એની અંદર ક્યાંય આપણે આપણી દખલગીરી અપેક્ષિત નથી, નોટ એક્સપેક્ટેડ. શાસ્ત્રકારોએ બહુ સરસ કહી દીધું છે પણ આપણને કંઈ ભાનમાં આવતું નથી કે 16 વર્ષની ઉંમરનો પુત્ર તારો પુત્ર મટી જાય છે, હી બીકમ્સ યોર ફ્રેન્ડ. અને ફ્રેન્ડ તો પૂછે તો કેવામાં મજા છે,
માથે મારતા જવાય નહીં. પૂછે તો કહેવાય, ન પૂછે તો જોવાય.
પણ જીવને મોહદ્રષ્ટિ એટલે કે છે કેડનો ભંગ થયો છે. આ કેડનો ભંગ છે, સંસાર તરફનો જે બળ કેડનો ભંગ છે, એ મોહના આધારે સમસ્ત સંસાર છે. એ બળમાં એનું પરિણામ, જેમ સ્પાઇનલ કોડ આવ્યું ને, એમ સંસાર તરફનું જે આખું જે બળ ચાલે છે એના કેન્દ્રમાં મોહ છે. જ્ઞાનીના વચનરૂપ લાકડીના પ્રહારથી જીવની મોહદ્રષ્ટિ વળી જાય છે, તૂટી જાય છે, બટકી જાય છે. જે મોટો કે ગાદી ખસી ગઈ, હવે મારી ગાદી ખસી ગઈ એટલે સીધું બેસાતું નથી, શરીર ઝૂકી જાય, ચાલતા પણ ઝૂકી જાય, લાકડીનો સહારો લેવો પડે. હવે જ્ઞાનીનો વચનનો મને પ્રહાર થઈ ગયો, મારી જે મોહ, જે સ્પાઇનલ કોડ કરોડરજ્જુ છે સંસાર તરફની, એ મોહ છે, એ મોહ ઉપર પ્રહાર થયો છે. મોહદ્રષ્ટિ ઉપર જ્ઞાનીના વચનરૂપી બોધનો પ્રહાર થયો છે એટલે હવે એનું બળ તૂટી ગયું છે. હું ધારું તો ઘણું કરી શકું પણ મારો મોહ તૂટી ગયો છે. હવે મોહ વિના મોટિવેશન ક્યાંથી લાવવું? ખ્યાલ છે, પોતે સશક્ત છે, એમાં કઈ મરી ગયો છે, માબાઈ છે એવું નથી. પૂરેપૂરો તાકાતવાન છે, પુરુષાર્થવાન છે, અને હવે જયારે આત્મિક પુરુષાર્થ કરશે ત્યારે જન્મોજન્મના કર્મની ભેદની રાખશે. ભેતારમ કર્મ ભૂભૂતામ, એમાં આત્મા ક્યાંય નબળો નથી પડતો, અનંત શક્તિનો ધારક છે. પણ એની અનંત શક્તિ હવે જાગૃત થશે, એનો સ્વભાવ જાગૃત થશે, એની અંદરની જે કંઈ ગુણો છે એ ગુણો જાગૃત થશે, એની પર્યાય બદલતી થશે, અને હવે તો કોઈ પણ પરિસ્થિતિની અંદર સમત્વને ધારણ કરી શકે એવી દિવ્ય શક્તિ, ડિવાઇન પાવર એનામાં પ્રદર્શિત થતા જશે. આ કંઈ નબળો નથી થયો, પ્રહાર થયો તો, પણ મોહરૂપી જે એનો ભાવ હતો, જે સંસાર તરફ એને લઈ જતો હતો, એ મોહરૂપી એની કેડ છે એ તૂટી ગઈ. એકવાર મોહ નબળો પડે પછી સંસારના કામમાં ભાવ કેટલો હોય? એકવાર આપણો મોહ નબળો પડે પછી સંસાર તરફના સંગ પ્રસંગમાં આપણી રુચિ, રસ, રાગ એની તીવ્રતા હોય કે મંદતા હોય, એની બહુલતા હોય કે અલ્પતા હોય, એના માટે આપણે ધરી દોડીએ કે ટાળવાનો પ્રયત્ન કરીએ, આ બધા પરિણામ છે, પોતે જ સમજવાના છે. જસ્ટ ટુ એવોઇડ, જો ચાલી શકતું હોય તો ભાઈ દૂર રહ્યો ને. હવે આપણે કોઈ સાંસારિક પ્રવૃત્તિમાં વગર કારણે જરૂર ન હોય તો એવોઇડ કરો, ટ્રાય ટુ એવોઇડ ઇટ. પણ એ કોણ કરે? જેની અંદરથી સ્પષ્ટ પ્રીતિ પરમાર્થની જાગે છે. જેમ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાનો છે, એમ જ્ઞાનીના વચન સાંભળ્યા પછી હવે એને પરમાર્થ સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા છે. એને જ્ઞાનીના વચન સાંભળ્યા છે અને એને જ્ઞાનીના દર્શન કર્યા છે. સંસાર કરવાની સ્પષ્ટ પ્રીતિ છે, એમ પરમાર્થ કરવાની સ્પષ્ટ પ્રીતિ નથી. પરમાર્થ શું કામ કરે? સંસારના એક ભાગરૂપે. જો સમજાય તો સમજવા પ્રયત્ન કરવો. એ પરમાર્થ કરે છે એ સંસારના એક ભાગરૂપે કરે. મોટો મૂવો છે ઘરની અંદર, છોકરાઓ કહે છે કે ક્યાંય દેવ દર્શન જાઉં છો કે નહીં, તમારે કાંઈ સ્વાધ્યાય કે ભક્તિ કે કાંઈ હોય કે ન હોય, પૂછે છોકરાઓ ઘરમાં કે આજે નથી, જો તમે બેહી રહ્યો તો પૂછે. તો એ પણ એક, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ, એના સંસારની એક ગેમ છે. આને આને સ્પષ્ટ પ્રીતિથી પરમાર્થ કરું છું એટલે તે સમયે સંસારના જે કંઈ આયોજન હશે એને દૂર મૂકવા, જે નુકસાન થશે એને બાજુ ઉપર રાખી દેવાનો, હડસેલીને સંસારના પ્રવાહને હડસેલીને પરમાર્થનું કાર્ય કરવું છે. આ સ્પષ્ટ પ્રીતિથી કરવો છે. હી ઇઝ વેરી પોઝિટિવ, પરમાર્થ કરવામાં પણ એ પોઝિટિવ છે.
કોઈ માનને કારણે, હોદાને કારણે, કોઈ સ્ટેટસને કારણે આજે ધર્મ એ સ્ટેટસ બની ગયો છે. જેને પૂછો મુંબઈમાં, અમે અહીંયા જાય છે, અમે આમ કરી છે, એને બધાને પોતાનું સ્ટેટસ દેખાય છે પરમાર્થમાં. અમે સ્વાધ્યાયમાં જાય છે અને કાંઈ ન હોય તો હા હા, અમે શ્રીમદમાં માનીએ છીએ, કારણ કે અત્યારે શ્રીમદના નામનું ચલણ જોરમાં છે, એટલે શ્રીમદમાં તું માનવ. અને કાલ સવારે બીજા મહારાજ એટલે અમે એમાં માનીએ છીએ, અમે અહીંયા જઈએ છીએ, અમારે વેવાઈ જાય છે, અમારી દીકરીને બહુ એનો લાભ છે, અને અમારે આના આમ છે, કંઈક જોડી દેશે, કંઈક જશે, શું કામ જોડાવાનું? એની પોતાનું મહત્વ આપણી આગળ સ્થાપિત કરવું છે. એને એની જે કંઈ વાત છે એમાં સૂત્ર શું છે? વ્યક્તિગત મહત્તા સ્થાપિત કરવી છે. અને તમને ધર્મથી થાય છે તમારી યારે વાત કરવાથી, તો તમારી યારે ધર્મની વાત કરશે. તમે રાજકારણી હો તો કે હા, એ એમપી યારે અમારે ઘર જેવા છે, બને એ પાર્લામેન્ટ મેમ્બર જાય ત્યારે મારા ઘરે આવે જ. તમે ત્યાં સ્થાપિત કર્યું તમારું રાજકારણનો ઇન્ટરેસ્ટ, તમારો એનો સંબંધ. શું કામ કહ્યો? તમારી વ્યક્તિગત મહત્તા તમારે એમાં સ્થાપિત કરવી છે. અને કોઈ પૂછે કે ફરાણા એડવોકેટ, મારે ઘર જવું. એડવોકેટ હારે તારે ઘર જવું તો તું તો કજિયાનો મૂળ જાગશ, ને તો વકીલ હારે કે ને પનારો. આ ડોક્ટર કંઈ કહેવા જેવું કંઈ છે નહીં સંસારના, એકેય સંબંધમાં કંઈ ગાળા ગાવા જેવા નથી. બહુ જ્યારે તમે કહો કે તમારે કોની હારે હારાહારી છે, એટલે ઘણીવાર ઓલે ઇંગ્લિશનો એક જે લેખક છે ને, વિચારક, એને બહુ સરસ કીધું છે, ટેલ મી ધ નેમ ધ ફ્રેન્ડ્સ ઓફ યોર્સ એન્ડ આઈ વિલ ટેલ વોટ કાઇન્ડ ઓફ મેન યુ આર. તમે કહી દો તમારો સંબંધ કેની અરે હારાહારો છે, પ્રધાનો આયરે, પોલીસ ખાતા આયરે, ટેક્સેશનવાળા ખાતા આયરે, ડોક્ટરો આયરે કે વકીલો આયરે, એટલે અમે તમને કહી દઈએ કે તમે કઈ જાતની મૂર્તિ છો, પરમાર્થ મૂર્તિ છો કે સંસાર મૂર્તિ છો, પકડાઈ જાય. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા હોય તો જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, અને પરમાર્થ સ્પષ્ટ પ્રીતિથી કરવાનો ભાવ થતા હોય, ઈચ્છા થતી હોય, રેગ આવતો હોય, તો સમજવું કે એ જ્ઞાનીના વચનનું પરિણામ છે. આજ સુધી અનંતકાળમાં ક્યારેય સાંભળ્યા નહોતા, માટે જ અનંતનું પરિભ્રમણ છે. સાંભળાતા તો ક્યારે અવધાર્યા નહોતા, ક્યારે એના ઉપર મનન ચિંતન નહોતું કર્યું. પૂર્વે એક વાર પણ મેં પ્રભુને જોયા નથી. માનતું કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર આચાર્ય સિદ્ધસેન દિવાકર કહે છે, હે ભગવાન, મેં એક વાર પણ તને જોયા નથી, જોયા હોત તો આપત્તિરૂપી સર્પિણી આ મને અત્યારે વળગી છે, વળગત નહીં. ક્યારેય મેં પૂજ્યા નહોતા, જો પૂજ્યા હોત તો બહુ દુઃખથી હું અત્યારે ઘેરાયેલો છું, એ કોઈ દિવસ બની શકે એમ નહીં. તારી પૂજા કરી હોય ને અમને આવા દુઃખો આવે, એ બને ને. એટલે કે છે, શૂણ્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પણ કોઈ ક્ષણે હે જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પણે. એમ જ્ઞાનીના વચનો પૂર્વે અમે સાંભળ્યા છે અને અમે જ એના આયોજન કર્યા છે. જ્ઞાનીના વચનના આયોજન અમે જ કર્યા છે, પણ અમે અમારા ચિત્તમાં એ વચનોને ધાર્યા નથી, જેથી એ વચનનું અમારે કાંઈ કામ નથી. એ વચન બોધરૂપે અમારા જીવનમાં પરિણામ પામે, અને પરિણામ પામે એટલે સંસાર તરફની અમારી પ્રીતિ એ મંદ થાય, અલ્પ થાય, ક્ષીણ થાય અને ક્ષય થાય, અને પરમાર્થ તરફની અમારી પ્રીતિ એ પ્રગટ થાય, એ પુરુષાર્થમય બને. આ અમારી પરિણામ છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, અરે એની નિર્વિકાર દ્રષ્ટિના તે હજુ દર્શન કર્યા નથી. તમે નિરાગી નિર્વિકારી કૃપાળુ દેવે એકમાત્ર મોક્ષ મારાની અંદર આ જ્ઞાની પુરુષના દર્શન કેવી રીતે કરવા આપણે બધાને જોઈ છે, પણ જ્યારે એમ કે પ્રભુ તમે નિરાગી, બસ નિરાગી કહેતા સંસારની કોઈ પણ પ્રકારની પ્રીતિ તમારા વિશે વર્તતી નથી, તમે તો સમસ્ત સંસારમાંથી તમારા રાગને ખસેડી લીધો છે, તમે તો રાગ રહિત થયા છો. નિરાગી નિર્ગતઃ રાગઃ યસ્યસઃ, જેનામાંથી રાગ નિર્મૂળ થયો છે. ઓહો પ્રભુ તમે નિરાગી છો, અને હું તો રાગી છું સંસારમાં, સંસારના પ્રત્યેક પ્રસંગની અંદર તમે નિરાગે, તમે નિર્વિકારી. ઓ પ્રભુ, તમારી આંખની અંદર કોઈ પણ પ્રકારના કશાયના વિકાર નથી, નિર્વિકારી આંખ. પરમાત્માની આંખના દર્શન કરીને જીવનમાં નિર્વિકારીપણું, નિર્વિષયીપણું જાગે છે. તો કે છે, એને જો રાગ ઉત્પન્ન થતો હોય સ્ત્રીને જોઈને, તો જ્ઞાની પુરુષને જોયા નથી. કારણ કે એની નિર્મળતા, એનું નિર્વિકારીપણું એના હૈયે વસ્યું નહીં. તો દર્શન છે ને કર્યા, એને કર્યા. જ્ઞાની પુરુષના વચનો સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. સ્ત્રીનું સજીવન શરીર એટલે ભાષાની અંદરના ભાવને પકડજો પાછા વળી, કે સ્ત્રી મળદું નથી થઈ જતી, પણ એનું સ્ત્રીત્વ જે છે, પછી તો પ્રત્યેક સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, ત્યાં એમાં આત્મભાવ આવે છે. વિકારી ભાવ નષ્ટ થઈ જાય છે. વિકારી ભાવ એ સ્ત્રીપણાનો અને પુરુષપણાનો ભાવ છે. જીવપણાનો ભાવ વિકારી નથી. તો એનું સ્ત્રીત્વ જે વિકારનું કારણ છે તે નષ્ટ થાય છે. એ અજીવનપણે ભાસે છે, એ નથી, હવે નિર્વિકાર થઈ જાય છે. તો ત્યાં કેવી પરિણતિ થાય છે જીવની? તો કે છે કે એનું શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. હું પુરુષ, હું સ્ત્રી વગેરે શબ્દો કીધા છે, હું મનુષ્ય, આ બધા હજુ જીવના વિભાવ પર્યાયના ભાવો છે. હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન જ્ઞાન સ્વરૂપ અવિનાશી આત્મ સ્વરૂપ છું. આ પોતાનું સ્વરૂપની ધારણા છે. જ્ઞાની ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. અને ધનની સંપત્તિ જે છે, આભૂષણ છે, રત્નો છે, હીરા છે, મૂલ્યવાન મોતી છે, પથ્થર માણેક વગેરે, ઓલ પ્રેસિયસ સ્ટોન્સ, એ બધા શું છે? પૃથ્વીનો વિકાર. એ પૃથ્વી કાયમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે, માત્ર પર્યાય છે. એનું મૂળ સ્વરૂપ શું છે? માટી. બધી ધાતુઓ ખનિજ એ બધાની ઉત્પત્તિ સ્થાન એ પથ્થર સ્વરૂપે, માટી સ્વરૂપે. સોનું પણ માટી સ્વરૂપ હોય છે, પછી સંશોધનથી એના પરમાણુઓને જુદા પાડવામાં આવે છે, પણ મૂળ તો માટી સ્વરૂપ છે. એમ હીરો, કોઈ પણ વસ્તુ મૂલ્યવાન લઈએ, તો આ બધા છે એ પૃથ્વીનો વિકાર છે. આ વિકાર એટલે શું? એની સ્વાભાવિક સ્થિતિ ન હોવી તે વિકાર. પૃથ્વીની સ્વાભાવિક સ્થિતિ આ માટી છે, પણ માટીમાંથી ઘડાનું સર્જન થાય છે, એ એનો વિભાવ છે, ઉદગડનો વિભાવ છે. પાછો એ ઘડો ફૂટી જશે અને એના પરમાણુ પાછા વિખરાઈ જશે અને પોતપોતાના મૂળ સ્વરૂપમાં જશે. તો આજે એને વિશેષ ગુણ પ્રાપ્ત કર્યો, વિશેષ ભાવ પ્રાપ્ત કર્યો, માટીમાંથી ઘડાપણું, કોઈ વિશેષ પાત્રપણું, એ પૂદગઢનો વિભાવ છે. કૃપાળુ દેવની જે આપણને કઈ નોંધ છે? ઉપદેશ નોંધ, ઉપદેશ છાયા પછી વ્યાખ્યાન સાર એક, એનો 205 એમાં આવે છે. ચેતન અને જળ પૂદગલ બંનેના વિભાવ ભાવ શું છે? એ વિભાવ ભાવ છે. એ પોતાના સ્વભાવથી આગળ જવું, તે કોઈના સંયોગે જાય. જીવ પણ સ્વભાવથી આગળ જળના સંયોગે જાય, અને જળ સ્વભાવથી આગળ જીવના ભાવના સંયોગે જાય. જીવના ભાવનું નિમિત્ત પામીને એ પદાર્થો પોતપોતાની અલગ અલગ પ્રકૃતિ ધારણ કરે, પણ એ એનું મૂળ સ્વરૂપ છે. કારણ કે મૂળ સ્વરૂપ હોય તો કોઈ દિવસ નષ્ટ થાય નહીં, પણ પર્યાય નષ્ટ થાય, પર્યાય નષ્ટ થાય. આપણું શરીર છે એ પૂદગઢનું મૂળ સ્વરૂપ છે. આપણું શરીર એ પૂદગઢનું મૂળ સ્વરૂપ છે? તો કે નથી. કારણ કે જો મૂળ સ્વરૂપ હોય તો નાશ ન થાય, પણ ભેળા થવું, છૂટા પડવું, ગળવું, વિખરાવું, ભેળા થવું, પછી એમાંથી હાનિ થાય, વૃદ્ધિ થાય, આ બધું બને. તો એકવાર પદાર્થની દ્રષ્ટિ આવી જાય, આ તત્વનો નિર્ણય, તો આ વસ્તુ બહુ સરસ સમજાઈ જાય. અને આપણને અનેક પ્રકારની ભ્રાંતિમાં છીએ આપણે, સમજના અભાવને કારણે. અને સમજ જ્ઞાની પુરુષના વચન સિવાય નહીં આવે, ક્યાંયથી નહીં આવે, કોઈ યુનિવર્સિટીમાંથી આ વાત મળશે નહીં. 10 લાખ રૂપિયા ફી દઈને ઓસ્ટ્રેલિયામાં જઈએ, હાર્વર્ડ કેમ્બ્રિજમાં જઈએ કે કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં જઈએ, સ્ટેનફોર્ડમાં, આ વસ્તુ સમજાવનાર કોઈ માઈનો લાલ આ ધરતી ઉપર યુનિવર્સિટીમાં તો નથી. કોઈ સંતના ચરણે બેસ, એ કાંઈ ભણે પૂછતો નહીં, શું ભણ્યા છો, ડિગ્રી કેટલી છે. જીવનનો બોધ જીવનમાંથી મળે, જ્ઞાનમાં પાવરધો છે. અજ્ઞાની મૂર્ખ નો હોય, વિદ્વાન હોય, અજ્ઞાની મૂર્ખ નો હોય, વિદ્વાન હોય, તો મૂઢ તો હોય ને, મૂઢ હોય ને, મૂઢતા સમજાય છે ને. જડ અને ચેતન એનો જેને વિવેક નથી એને શું કહેવાય, મૂઢ કહેવાય. તો ગમે એટલું ભણ્યો હોય, નોબેલ પ્રાઇઝ મળે, તો ભલે મૂર્ખ નથી, અજ્ઞાનમાં એનો નંબર પેલો છે, પણ મૂઢ તો ખરો ને. વસ્તુને સમજવી પડે. જ્ઞાની પુરુષના આ પૃથ્વીનો વિકાર, આપણે વિચાર એ કરતા હતા કે આ બધા ધન આદિ સંપત્તિ વગેરે જે છે એના જુદા જુદા રૂપ છે, પણ મૂળ તત્વ શું છે, જળ. એટલે કૃપાળુ દેવે કીધું, રજ કણ કે રે દેવ માનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. રજકણ હલકામાં હલકું પૂદગળનું કણ અને વૈમાનિક દેવની રિદ્ધિ, તો એવા તો હીરા મોતી માણેક નીલમ ઝવેરાત આપણે ત્યાં કલ્પના ન કરવી હો, એની તો દિવાલો પણ રત્ન જડિત હોય. અને આપણે તો લાખ હવા લાખની કિંમત કરીએ, એનું કોઈ મૂલ્ય નથી. એવી વૈમાનિક દેવની રિદ્ધિનું વર્ણન શાસ્ત્રો કરતા કરતા કહે છે કે આખા જગતમાં આના જેવા કોઈ પરમાણુઓ મૂલ્યવાન છે નહીં. આવા મૂલ્યવાન પરમાણુઓથી જેનો આખો સંસાર છે, દેવગતિ સંસાર છે, વૈમાનિક દેવનો પણ સંસાર છે, આવો સંસાર મૂલ્યવાન છે. આપણો તો તુચ્છ વૈભવના સંસારમાં આપણે બેઠા છીએ, તણખલા જેવો વૈભવ આપણો છે એની અંદર આપણે બેઠા છીએ. અને દેવોની અંદર આપણે ત્યાં કઈ 10-15 ગાડીઓ નવી જોવા મળે, આહા આ ગાવીને તે આવીને આ મોડલ આવ્યું, ઓલાના વિમાનની તો કોઈ તારું ચક્રી ખાઈ જાય તું વિચાર કરીશ માં કોઈ દી. એ સંસાર છે, મહામૂલ્યવાન છે, ભોગ ઉપભોગના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સામગ્રી છે. કૃપાળુ દેવ કહે છે આવી સૌથી સર્વશ્રેષ્ઠ એવા 5 વૈમાનિક દેવ છે, એમાં આ વૈમાનિક દેવ જે છે એની સિદ્ધિને કોઈ પહોંચી શકે નહીં. એ વૈમાનિક દેવની રિદ્ધિની અંદર રહેલા પૂદગળ પરમાણુઓ જે એ રિદ્ધિને પામ્યા છે, અને રજકણના રૂપમાં જે આપણે રોજ રોજ કાંજો પૂંજો હંજવાળી કાઢીને ફેંકી દઈએ છીએ, એ પૂદગળો બધાએ સર્વે માન્યા પૂદગળ એક સ્વભાવ જો. બસ આ દ્રષ્ટિ જ્ઞાનીના વચનથી ધનાદિ પૃથ્વીનો વિકાર ભાસ્યા વિના રહે નહીં, ધનાદિ સંપત્તિનું મહત્વ ચાલ્યું જાય. ખૂબ મહત્વ, એક નાની એવી ચીજને આપણને કેટલું બધું મહત્વ છે, એ મહત્વ ત્યાં નીકળી જાય. જો એનામાં પૂદગલ દ્રષ્ટિ જો આપણી આવી, તો શું થયું, મોહ તૂટી ગયો, કમર ઉપર ભંગ થઈ ગયો આપણી. આપણું સંસારનું બળ છે જે આ મોહ બુદ્ધિ, એની લાકડી જ્ઞાનીના વચનરૂપી પ્રહાર આપણા કમર ઉપર થયો. મોહ છે એ આખા સંસારનો કમર છે, એના ઉપર પ્રહાર થયો છે.
એક એ છે કે ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિશે ઈચ્છે નહીં. જ્યારે સંસારનું સ્વરૂપ આવું લાગે ત્યારે એ ક્યાં સ્થિર થવા ઈચ્છે? આપણને લાગે કે આ વાત કરીએ તો અહીંયા હાઈ બળતરા છે, આ કરીએ તો અહીંયા જાય તો કઈ શાંતિ નથી, આ જગ્યાએ જઈએ તો ભાઈ જ્યાં જાય કઈ શાંતિ નથી. તો આપણને ક્યાં જવું ગમે? કે જ્યાં જવાથી આ જીવને એના પરિણામોમાં શાંતિનું વેદન થાય, અનુભૂતિ થાય, એમ થાય ને. એટલે કે છે કે તો પછી જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા, જો આત્માની વાત કરી છે હોય તો, એનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિશે ઈચ્છે નહીં. એ શું ઈચ્છે પછી? જ્ઞાનીના સમીપમાં, જ્ઞાનીના સાનિધ્ય જઈએ, બસ આત્મશાંતિ તો આપણને મળશે. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. આ કૃપાળુ દેવે ખંભાતરા મોમુક્ષુને કીધું કે આપણો ભલે સમાગમ ન થાય, તમે ધર્મના ઈચ્છુક છો, હું આપવાની સમર્થતા વાળો હોવા છતાં તમને આપી શકું તેમ નથી, કારણ કે વિકટપણે વિદાય એવો વ્યવહાર પ્રપંચ મને ઉદયમાં છે. અમે પણ ગળકા ખાતા ખાતા માંડ આ સંસાર સમુદ્ર અમને તરવા દઈએ છે એવી અમારી સ્થિતિ છે. આ ગયા પત્રમાં આવી ગયું, ગયા વખતમાં આપણે, કે ગળકા ખાતા ખાતા માંડ તરવા દે છે આ સંસાર સમુદ્રને. એ સમયે અમે તમને તારી શકીએ એવું કોઈ પ્રત્યક્ષ સંયોગ છે નહીં, પણ છતાં પણ જે કારણથી અમે તરવાના કામીએ છીએ ને જગતના અનંત જીવો જે તૈરા છે, એ જ્ઞાની પુરુષોએ જે બોધ આપ્યો છે કોને આપ્યો છે? આ સમજી લે, માર્ગાનુસારીને. જેણે ધર્મ માત્ર વ્યવહાર સાથે વાપરતો કરવો હોય એ માર્ગાનુસારી નથી, કેમ કે એને માર્ગની ઈચ્છા નથી. એને તો ધર્મનું આલંબન શેના માટે છે? ટુ ફૂલફિલ હિઝ પર્સનાલિટી. જીવનમાં અમને પૈસો છે, ગાડી છે, મોટર છે, એમ એક ગુરુ પણ છે, કાંઈ અધૂરું નથી, એમ અમે બધાને રાખી લીધા છે. એમાં એનો સ્વામિત્વનો ભાવ વધારે હોય છે. આવી સ્થિતિવાળાને માર્ગાનુસારી કહેવાય નહીં. જ્ઞાની પુરુષ કહે છે આ વચનો જ્ઞાની પુરુષો કોને બોધતા હતા? માર્ગાનુસારી, માર્ગની ઈચ્છા જેને થઈ છે. માર્ગની ઈચ્છા શેનો? માર્ગ છૂટવાનો. અને શેનાથી છૂટવાનો? સંસારથી. બસ આ પત્રના સંદર્ભમાં સંસારથી છૂટવાની ઈચ્છા થઈ હોય તો જ્ઞાનીને વચન જેવું બીજું એકે ઉપકારી પરિબળ નથી. વિશેષ અવસર.